તારીખ 20/3/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક બીજો અધિકાર સંસાર દશાનું નિરૂપણ છે, પાનો 29. પ્રશ્ન ઉઠાવ્યો છે કે કર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એ વડે જીવના સ્વભાવનો ઘાત થવો અથવા બાહ્ય સામગ્રીનું મળવું એ કેમ સંભવે? વળી કર્મને જ્ઞાન પણ નથી, બળ પણ નથી ને જ્ઞાન પણ નથી એમ કહે છે. જીવ તો અનંત સામર્થવંત છે, એના સ્વભાવનો ઘાત કેમ કરે છે? ઉત્તર આપ્યો છે કે જો કર્મ પોતે કરતા થઈ ઉદ્યમથી જીવના સ્વભાવનો ઘાત કરે, જો કર્મ પોતે કરતા થઈને ઉદ્યમથી પુરુષાર્થ વડે જીવના સ્વભાવનો ઘાત કરે, બાહ્ય સામગ્રી મેળવી આપે, ત્યારે તો કર્મમાં ચૈતન્યપણું પણ જોઈએ તથા બળવાનપણું પણ જોઈએ, પણ એમ તો નથી. એટલે કર્મ કાંઈ બળવાન નથી કે એને કાંઈ જ્ઞાન નથી, ચૈતન્યપણું નથી કે પોતે સમજણથી કોઈ કાર્ય કરે કે ચાલો આ જીવના સ્વભાવનો ઘાત કરવો છે, આ સામગ્રીને મેળવી આપવી છે, એમ તો નથી. સહજ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જે કાંઈ પરિણામો પરસ્પર મેળવાળા દેખાય છે એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધને કારણે દેખાય છે. કર્મ કાંઈ કરે છે એવું પ્રતિપાદન તો અમે પણ કરતા નથી એમ કહે છે કે કર્મ કાંઈ કરે છે અને કર્મને કાંઈ જ્ઞાન છે એમ કાંઈ અમે કહેવા માંગતા નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે એમ બને છે. જેમ કે પુરીનો ઉદય હોય તો બહારમાં પૈસા વગેરે વેપાર ધંધામાં કમાણી થાય, તો પુણ્યના ઉદયના પરમાણુ પૈસાને કાંઈ પકડીને લાવે કે એનામાં કોઈ ચેતના છે કે હું આને લઈ આવું, આને આમ સુજાડું, આને આમ કરું, આવું કાર્ય કરાવું, એવું તો કાંઈ કર્મના પરમાણુને ખબર નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે એમ બને છે. આ બાજુ પુણ્યના કર્મ પ્રકૃતિનો પુણ્યનો ઉદય, આ બાજુ નો કર્મમાં અનુકૂળતાનો ઉદય, એમ નિમિત્ત નૈમિત્તિક સંબંધે બને છે. સ્વતંત્ર બને છે. કર્મના પરમાણુ સ્વતંત્ર, બહારમાં સંયોગોના પરમાણુ સ્વતંત્ર. એક પરમાણુ બીજા પરમાણુનું પણ કાંઈ કરતો નથી, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે એવો જ મેળ છે. એટલે તો લોકોને સમાધાન નથી થતું કે અત્યારે તો પાપ કરે છે અને આને કેમ અનુકૂળતાઓ થાય છે, પાપી જીવને કેમ અનુકૂળતાઓ છે, જીવને સમાધાન નથી થતું. એ પૂર્વકર્મનો ઉદય છે, એના નિમિત્તે આ બહારમાં અનુકૂળતા થાય છે. વર્તમાન પાપના પરિણામનું એમાં નિમિત્તપણું જરાય નથી. એનું નિમિત્તપણું તો નવા પાપ કાર્ય પ્રકૃતિ બંધાશે એની સાથે છે, જૂનાની સાથે નથી. સહજ જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જ્યારે તે કર્મનો ઉદય કાળ હોય ત્યારે આત્મા પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથી. ઘાતી કર્મનો જ્યારે ઉદય હોય ત્યારે આત્મા પણ પોતે જ સ્વભાવરૂપ પરિણમન કરતો નથી. કર્મ એને નથી કરવા દેતા એમ નહીં, કર્મે એને રોક્યો આત્માને, એવું નથી. એમાં ક્યાં ભૂલ કરે છે માણસ કે અમારે તો અત્યારે મોક્ષ માં જવું છે, અત્યારે અમારે ધર્મ પ્રગટ કરવો છે, પણ જુઓ કર્મ છે ને કર્મ અમને કઈ કરવા દેતા નથી. અમારે તો ઘણો પુરુષાર્થ કરવો છે, પણ શું કરીએ, અમને પુરુષાર્થ કર્મ કરવા દેતા નથી. અથવા અમને પુરુષાર્થ કરવો છે છતાં અમને પુરુષાર્થ થતો નથી, માટે કઈ કર્મનું કારણ હોવું જોઈએ કે એમ છે? નહીં, આમ છે. આમ સમજાય નહીં એટલે બીજી રીતે પછી તર્ક કે કલ્પના કરે છે જીવ, બીજી રીતે કલ્પના કરી લે છે જીવ. શું કે મારે તો પુરુષાર્થ કરવો તો, પણ હવે કર્મનો ઉદય એવો હશે ને કે પુરુષાર્થ કરવો તો પણ કરવા દીધો નહીં, એ વાત બરાબર નથી. જીવ પોતે પરિણમન કરતો નથી. શું? જીવ પોતે સ્વભાવરૂપ પરિણમન કરતો નથી, ઉલટાનો વિભાવરૂપ પરિણમન કરે છે. તથા જે અન્ય દ્રવ્યો છે તે જ પ્રમાણે સંબંધરૂપ થઈને પરિણમે છે. પછી કર્મના પરમાણુ છે નિમિત્ત નૈમિતિક ભાવે, જીવ જેવા પરિણામે પરિણમે તેવા પરિણામે બીજા પરમાણુ પણ અન્ય દ્રવ્યો પણ પરિણમે છે. પણ જીવ પોતે સ્વતંત્ર છે, જીવ પોતે સ્વતંત્ર છે. જીવની હયાતી પણ સ્વતંત્ર છે, એટલે કોઈના આધારે જીવની હયાતી નથી. તો એના કાર્યો પણ સ્વતંત્ર છે, એ પણ કોઈના આધારે નથી. દ્રષ્ટાંત આપે છે, જેમ કોઈ પુરુષના માથા ઉપર મોહન ધૂળ પડી છે, આ મોહ ભૂરખી નાખે છે ને, મોહન ધૂળ એટલે ભૂરખી નાખે, મોહની ધૂળ નાખે છે, નજર બંધીને બીજું ત્રીજું કરે છે. મંત્ર તંત્રની વાત છે દ્રષ્ટાંત. જેમ કોઈ પુરુષના માથા ઉપર મોહન ધૂળ પડી છે તેથી તે પુરુષ પાગલ બની ગયો. શું? પાગલની જેમ વર્તન કરવા લાગ્યો. હવે ત્યાં એ મોહન ધૂળને તો જ્ઞાન પણ નથી, જે ધૂળના પરમાણુ છે એને ખબર નથી કે હું આને પાગલ કરું. તેમાં બળવાનપણું પણ નથી, એ ધૂળમાં કઈ બળવાનપણું નથી, છતાં પાગલપણું એ મોહન ધૂળ વડે જ થતું જોવામાં આવે છે. અને મોહન ધૂળનું તો માત્ર નિમિત્તપણું છે, પણ તે પુરુષ પોતે જ પાગલ થઈને પરિણમે છે એવો જ નિમિત્ત નૈમિતિક ભાવ બની રહ્યો છે. અત્યારે તો આ પ્રયોગ કરે છે, હિપ્નોટિઝમના પ્રયોગ કરે છે ને. આ તો આવા તંત્ર મંત્ર તંત્રો અત્યારે નથી રહ્યા, પણ હિપ્નોટિઝમના પ્રયોગ કરે છે. પણ કોના ઉપર થાય? કે જેનો તે પ્રકારનું માનસિક યોગ્યતા હોય એને થાય. એટલે એ લોકો એને પ્રયોગ જોઈ આવશે, એને ખ્યાલ આવશે, 15-20 માણસોને બોલાવે અને એમાં એ પેલો ટેસ્ટ કરી લે, પછી જોવે કે ઠીક આને અસર થતી નથી, આ 3-4 જણા એને કે તમે બે જાઓ પાછા, એના ઉપર પ્રયોગ ન કરે. અને પછી બીજાના ઉપર પ્રયોગ કરે, એનો અર્થ શું થાય છે કે એનું ઉપાદાન એવું છે, એની સાથે નિમિત્તનો મેળ છે. તદયોગી નિમિત્તને યોગ્ય જેનું ઉપાદાન છે એને નિમિત્ત નૈમિતિક સંબંધ છે, પણ જેનું ઉપાદાન એને યોગ્ય નથી એને નિમિત્ત નૈમિતિક સંબંધ લાગુ પડતો નથી. એટલે ખ્યાલ એમ આવે બાહ્ય દ્રષ્ટિએ કે આ જેવું કે છે એવું કરે છે, અને ગાંડો બનાવી દીધો, અને આમ કરી દીધું, અને આમ કરી દીધું, એ બધું દેખાય છે. પણ ખરેખર તો જીવ પોતે, શું એ કહ્યું, પુરુષ પોતે જ પાગલ થઈને પરિણમે છે. ખરેખર તો એ જીવ પોતે પરિણમે છે, પહેલેથી એ જાતનો અભિપ્રાય હોય છે, યોગ્યતા થઈ જાય છે, અભિપ્રાય પ્રમાણે યોગ્યતા થઈ જાય છે. વળી જેમ સૂર્યોદય કાળે ચકવા ચકવીનો સંયોગ થાય છે, ત્યાં કોઈએ દ્વેષ બુદ્ધિથી વા બળપૂર્વક રાત્રિ વિશે તેમને જુદા કર્યા નથી. તેમ કોઈએ કરુણા બુદ્ધિપૂર્વક દિવસ વિશે લાવીને મેળવ્યા નથી, એકબીજાને મળવા માગે છે, પણ રાત પડે ત્યારે જુદા થઈ જાય ને દિવસ ઉગે ત્યારે મળે છે. તો આમાં સૂર્યચંદ્ર એને કાંઈ કરવા આવતા નથી, એની યોગ્યતા જેવી છે. પણ સૂર્યોદયનું નિમિત્ત પામીને પોતે જ મળે છે તથા સૂર્યાસ્તનું નિમિત્ત પામીને પોતે છૂટા પડે છે. એવો જ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે. એવા અનંત પ્રકારના નિમિત્ત નૈમિત્તિક સંબંધો બને છે જગતમાં. આપણે સૂરજમુખીનું ફૂલ ખીલે છે ને, જે બાજુ સૂરજ હોય એ બાજુ જ એનું મુખ રહીએ. પાછું બધા ફૂલો એક જ દિશામાં હોય, આખું ખેતર સૂરજમુખીના ફૂલનું હોય તો સૂરજની સામે બધા ફૂલો ખીલેલા રહીએ. સૂરજને ખીલવાને નિમિત્ત નૈમિત્તિક એને સંબંધ છે ફૂલ સાથે. લ્યો, કેટલાક ફૂલ રાતે ખીલે, એની સુગંધ પણ રાતે આવે. રજનીગંધા કે છે ને, નામ જ એનું રજનીગંધા, રજની એટલે રાત. ખાંડ પડે એટલે એની સુવાસ આવવાની શરૂ થાય, આખો દિવસ એની સુવાસ ના આવે. એ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવા પરમાણુમાં એ પ્રકારનો ઉપાદાનની યોગ્યતા છે, બીજું કાંઈ નથી. એવો જ નિમિત્ત નૈમિત્તિક ભાવ બની રહ્યો છે એ દ્રષ્ટાંતો પ્રમાણે, એ જ પ્રમાણે કર્મનો પણ નિમિત્ત નૈમિત્તિક ભાવ જાણવો, એ પ્રમાણે પણ આ બાજુ કર્મનો ઉદય હોય, આ બાજુ સામગ્રી ઉદય પ્રમાણે ગોઠવાઈ જાય એવો એનો નિમિત્ત નૈમિત્તિક ભાવ જાણવો. આ બાજુ આયુષ પૂરું થવાનું હોય, આ બાજુ હૃદયરોગનો હુમલો આવે કે એક્સિડન્ટ થાય, અહીંયા આયુષ પૂરું થવાનું હોય, અહીંયા બારમાં એ પ્રકારનું કાંઈ ને કાંઈ બાનું મળી જાય, નિમિત્ત મળી જાય છે. એ પ્રમાણે કર્મના ઉદય વડે જીવની અવસ્થા થાય છે. એ જૂના કર્મના ઉદય પ્રમાણે જીવની અવસ્થા થાય છે. હવે નવીન બંધ કેવી રીતે થાય તે કહીએ છીએ. બે વાત કરશે, જૂના કર્મના ઉદયમાં જીવ નિમિત્ત નૈમિત્તિક ભાવે કેમ પરિણમે છે, હવે જીવના પરિણામ થતા નવો કર્મ બંધ કેવી રીતે થાય છે. દ્રષ્ટાંત આપે છે, જેમ સૂર્યનો પ્રકાશ છે તે મેઘપટલથી જેટલો પ્રકાશ વ્યક્ત નથી તેટલો તો તે કાળમાં તેનો અભાવ છે, તથા મેઘપટલના મંદપણાથી જેટલો પ્રકાશ પ્રગટ છે તે સૂર્યના સ્વભાવનો અંશ છે, પણ મેઘપટલ જનિત નથી. મેઘપટલ એટલે વાદળા, મેઘ એટલે વરસાદ, પટલ એટલે પડદો, એનો વસ્ત્ર જેવું. એ વાદળા છે, એ જેટલા સૂર્યને આડા આવે એટલો પ્રકાશ ઓછો આવે, અને એમાં જેટલું ઓછાપણું હોય એટલો પ્રકાશ એમાંથી બહાર આવે. આમ સૂર્યનો પૂરેપૂરો પ્રકાશ ન આવે, વાદળા હોય ત્યારે થોડો આવે અને થોડો ન આવે. તો એમાં જેટલો પ્રગટ છે એટલો સૂર્યનો સ્વભાવનો અંશ છે, એ પ્રકાશનો અંશ છે. એ કાંઈ વાદળાની પ્રક્રિયા નથી, અથવા એ વાદળાનું કાર્ય નથી, પણ સૂર્યનું કાર્ય છે પ્રકાશ રૂપે. તેમ જીવનો જ્ઞાન દર્શન વીર્ય સ્વભાવ છે અનંત. સ્વભાવ કેટલો છે? અનંત. તે જ્ઞાનાવરણ દર્શનાવરણ અંતરાયના નિમિત્તથી જેટલો પ્રગટ નથી તેટલાનો તો તે કાળમાં અભાવ થાય છે, એ નિમિત્ત પડે છે, અને એમાં જેટલો અપ્રગટ રહે છે એનો અભાવ ગણવામાં આવે છે, તથા એ કર્મોના ક્ષયોપશમથી જેટલો જ્ઞાન દર્શન અને વીર્ય સ્વભાવ પ્રગટ વર્તે છે તે જીવના સ્વભાવનો જ અંશ છે, તે કાંઈ કર્મોદયજન્ય ઉપાધિક ભાવ નથી. એ જીવનું પરિણમન છે, પ્રગટ છે એટલું, એ કાંઈ કર્મનું પરિણમન નથી. પણ કોક વાર એને નિમિત્ત પ્રધાનતાથી કર્મોદયજન્ય કહે, ઉપાદાન પ્રધાનતાથી એની ના પાડે કે નહીં, એ જીવનું પરિણમન છે. કથન બે પ્રકારના આવે, શું આ નિશ્ચય વાત છે. ઉપદ નિમિત્ત થી કેવું તે વ્યવહારની વાત છે, આ નિશ્ચય વાત છે. હવે એ પ્રમાણે સ્વભાવના અંશનો અનાદિથી માંડી કદી પણ અભાવ થતો નથી. નિગોદમાં જાય તો તે સ્વભાવના અંશનો સર્વથા અભાવ ન થાય. અને એ વડે જ જીવના જીવત્વનો નિશ્ચય કરી શકાય છે. અને એ પ્રગટ અંશ દ્વારા, જો જ્ઞાન દર્શન અંશ દ્વારા જીવના જીવપણાનો નિશ્ચય કરી શકાય છે. ક્યારે કરી શકાય? કે એ પ્રગટ અંશને જીવ પ્રત્યે વાળવામાં આવે ત્યારે. જીવનો અંશ જીવ પ્રત્યે વળે ત્યારે જીવનો નિશ્ચય કરી શકે, ત્યાં સુધી કરી શકે નહીં. એનો નિશ્ચય કરી શકાય છે કે આ જે દેખવા જાણવા વાળી શક્તિને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. આ જે દેખવા જાણવા વાળી શક્તિને અવસ્થા ન લીધી, પર્યાય ઉપરથી શક્તિ લીધી. શું? કે જે આ દેખવા જાણવા વાળી શક્તિ છે એને ધારણ કરનાર વસ્તુ છે તે જ આત્મા છે. શક્તિ છે ત્યારે દેખે જાણે છે ને, શક્તિ વગર ક્યાંથી દેખે જાણે? માટે શક્તિ છે એને જેને છે તે જ આત્મા છે. હા, શક્તિ જેવી પરિણામ ઉપરથી જ્ઞાન દર્શન ઉપયોગ દ્વારમાં સ્વભાવને, સ્વભાવ શક્તિને દેખવી, માત્ર અવસ્થાને ન દેખવી પણ સ્વભાવ શક્તિને દેખવી. મળી સ્વભાવ વડે નવીન કર્મોનો બંધ થતો નથી. શું કહે છે? એનું જે દેખવું જાણવું પ્રગટ છે તે સ્વભાવ અંશ વડે કઈ કર્મ બંધ થતો નથી. શું? જ્ઞાન દર્શન બંધનું કારણ નથી. આવી રીતે સ્થાપે છે. ભલે ઓછો પ્રગટ છે, પણ ઓછો પ્રગટ છે એ જે એનું જાણવું દેખવું છે એ કઈ બંધનું કારણ નથી એમ લેવું. શું? કારણ કે નિજ સ્વભાવ જ જો બંધનું કારણ થાય તો બંધથી છૂટવું કેમ થાય? જો જાણવું દેખવું એ બંધનું કારણ થાય તો પછી બંધનો નાશ થવો, અભાવ થવો એ કોઈ રીતે બની શકે નહીં. કેમ કે સ્વભાવનો નાશ થશે નહીં, વસ્તુનો નાશ થવાનો નથી. વળી એ કર્મના ઉદયથી જેટલા જ્ઞાન દર્શન અને વીર્ય અભાવરૂપ છે તે વડે પણ કર્મનો બંધ થતો નથી. સદભાવથી નહીં અને અભાવથી નહીં. અભાવ તો અભાવ શું કરે? પણ હજી સદભાવ કંઈક કરે તો કરે, અભાવ તો વસ્તુ જ નથી એ શું કરે? એટલે એનાથી પણ કર્મનો બંધ થતો નથી. હું કેવી દલીલ મૂકી છે? કારણ કે જ્યાં પોતે જ અભાવરૂપ છે ત્યાં તે અભાવ અન્યનું કારણ કેમ થાય? અભાવ પોતે જ અભાવરૂપ છે ત્યાં બીજાનું શું કારણ થાય? અભાવ તો નહીં જ, અવસ્તુ છે. માટે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયના નિમિત્તથી ઉપજેલા ભાવો નવીન કર્મબંધના કારણરૂપ નથી. શું? એ સ્વભાવનો ક્ષુપક્ષમ છે, નવીન કર્મબંધના કારણરૂપ નથી. તો કે કોણ નવીન કર્મબંધનું કારણ છે? કે મોહની કર્મના ઉદય વડે જીવને અયથાર્થ સિદ્ધાંતરૂપ મિથ્યાત્વ થાય છે. જો આ આગમ પદ્ધતિ, જીવ મિથ્યાત્વપણે સ્વયં પરિણમે છે. અહીંયા શું કીધું? કે મોહની કર્મના ઉદય વડે અહીંથી પકડે પછી. જો ટોટલ મલજી આમ કે છે, મોહની કર્મના ઉદય વડે જીવને અયથાર્થ સિદ્ધાંતરૂપ મિથ્યાત્વ થાય છે. અથવા જ્યારે મોહની કર્મનો ઉદય હોય ત્યારે જીવ પોતે મિથ્યા સિદ્ધાંતરૂપે પરિણમે છે. એમ એવું છે કે એના અનુદય પરિણામમાં જ સમ્યક દર્શન હોય છે. જે દર્શન મોહનીની, મિથ્યાત્મોહનીની જે પ્રકૃતિ છે, મોહની કર્મની પ્રકૃતિનો ઉદયનો અભાવ હોય તો જ સમ્યક દર્શન હોય, ઉદય હોય ત્યારે એને મિથ્યા દર્શન હોય હોય ને. એક પ્રકૃતિ એવી છે, બીજી પ્રકૃતિમાં એવું નથી કે એને એ પ્રમાણે પરિણમવું જ પડે, કર્મના ઉદયને અનુસરવું જ પડે એમ જીવ બંધાયેલો નથી. એક આ પ્રકૃતિ બળવાન છે કે આ પ્રકૃતિના ઉદયમાં જીવની નિર્બળતા એટલી હોય છે કે એનું ઉપાદાન જ એવું નિર્બળ હોય છે કે એ મિથ્યા સિદ્ધાંત રૂપે પરિણમે છે. એવું જ હોય છે, એવું જ બને છે, મિથ્યાત્મા એવું છે. એમાંથી તો આ લાકડું નીકળી ગરી ગયું છે કે કર્મ જીવને પરિણમાવે છે, કર્મ જીવને હેરાન કરે છે. એ અહીંથી ને અહીંથી પણ લાગી ગયું છે, કેમ કે એક જ પ્રકૃતિ એવી છે. મિથ્યાત કર્મનો ઉદય હોય અહીંયા જીવને મિથ્યાત ભાવે જ હોય, મિથ્યાત્વ કર્મની પ્રકૃતિનો ઉદયનો અહીંયા સમ્યક દર્શનના પરિણામ કોઈ જીવને ન હોય. એને 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 શું કરે છે કે એ દર્શનનું બળ તોડે છે, અનુભાગ તોડે છે, શક્તિ તોડે છે. જેમ જેમ એ મંદ થાય પછી નબળી પડે એ પ્રકૃતિ, ત્યારે એ દબાય છે એટલે ઉપશમ થાય છે, ઉપશમ થાય એટલે એનો અનુદય થાય છે ને ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલા માટે સમ્યક દર્શનને પણ ઉપશમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. સૌથી પહેલા એ શૃંખલા તોડનાર જીવને ઉપશમ સમ્યક દર્શન થાય. કોઈને ઉપશમ સમ્યક દર્શન કે ક્ષાયક સમ્યક દર્શન સિદ્ધું થતું નથી, એનું આ કારણ છે કે આ પ્રકૃતિ જ એવી છે મિથ્યાત્મની. શું બધા ત્રણેય કાળમાં, ત્રણેય કાળમાં અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને પહેલા ઉપશમ સમ્યક દર્શન થાય. કોઈને ક્ષાયક કે ક્ષુપશમ સમ્યક દર્શન પહેલું થાય ને, એનું કારણ આ છે કે મિથ્યાત્નો ઉદય છે, જીવ મિથ્યાત રૂપે પરિણમે છે. હવે કરવું શું આનું? મિથ્યાત્નો ઉદય એવો છે એ પ્રકૃતિની સ્થિતિ પણ 70 કોડાકોડી ઉત્કૃષ્ટ પડે છે. તો કે એટલી એની પ્રકૃતિ ચાલુ ન રહે, વચમાં તો ગડબડ થઈ જ જાય, સ્થિતિ ટૂંકાઈ જ જાય. શું? કેમ કે એટલું આયુષ નથી કોઈનો, પણ એ પ્રકૃતિનો નિરંતર ઉદય રહે છે. એક સમય એવો નથી જતો કે એ પ્રકૃતિનો ઉદય ન હોય અને જીવ મિથ્યાત્વ રૂપે પરિણમતો ન હોય. હવે શું કરવું? તો કે એમાં પણ રસ્તો છે. રસ્તો એ છે કે એના અનુભાગને ઘટાડતો જાય, એના અનુભાગને તોડતો જાય, એની શક્તિને તોડતો જાય. જ્યારે એને મંદ મિથ્યા થાય ત્યારે એને પોતાના સ્વરૂપનું ભાવભાષણ થાય. પહેલું પહેલું ભાવભાષણ થાય, ભાવભાષણ થાય ત્યારે અધિક નિર્બળ થાય અને જીવનો સ્વરૂપ સન્મુખતાનો પુરુષાર્થ સ્વરૂપ થાય. એ પુરુષાર્થ વડે વધારે એને નિર્બળ કરીને ઉપશમને યોગ્ય કરી નાખે. બળવાન કોઈથી દબાય નહીં, બળવાન હોય ત્યાં સુધી દબાય નહીં, નબળો પડે ત્યારે દબાય. આને દર્શનમોને નબળો પાડે છે એવો પુરુષાર્થ થાય છે, એટલે ઉપશમ થાય છે એનો અને ઉપશમ સમ્યક દર્શન પ્રગટ થાય છે એમ છે. તો અંતર્મૂર્ત જગન્ય અંતર્મૂર્ત એક સેકન્ડનો પણ ઓછો ભાગ, 1/2 સેકન્ડથી ઓછો ભાગ છે એટલું. હા, અને તરત જ ઉપશમમાં આવે, કાક્ષા એકમાં કોઈ આવે. જીવના પરિણામથી નિમિત્ત નૈમિત્તિક સંબંધે જેમ બળવાન થાય છે એમ નબળી પણ પડે છે. હા, જીવની સ્વભાવની શક્તિ વધે છે, જ્ઞાન દર્શનની શક્તિ વધે છે એમ છે, પુરુષાર્થની શક્તિ વધે છે એમ છે. જ્યારે એ જીવને પોતાને મિથ્યાત્વ અવસ્થામાં પણ આત્મહિત કરવાની અંતરથી ભાવના થાય ત્યારે, છો અથવા આસન ભવ્ય જીવની ભવ્યતામાંથી એ ભાવના ઉત્પન્ન થાય છે, ઠીક કર્મજનિત નહીં. એટલે તો આપણે એ વાત લીધી હતી કે આ કર્મજનિત નથી, એવું તો કોઈ કર્મ બાંધ્યું નથી કે એને આત્મહિતનો વિકલ્પ કરાવે, એવું તો કોઈ કર્મ એને બાંધ્યો નથી, એ સ્વતંત્ર કરે છે. એટલા માટે એમ કહીશ કે દર્શન મોહ સિવાયની બાકીની પ્રકૃતિમાં છે એમાં એ સ્વતંત્ર છે. જીવ સ્વતંત્ર છે. સાતમી નારકીમાં ગયેલો જીવ, પૂરા પાપ કરીને ગયેલો જીવ ક્યાં સમયે દર્શન કેમ પામે? કે એને દુઃખ નથી જોઈતું. જે જીવને દુઃખ નથી જોઈતું અને સુખ જોઈએ છીએ, એ સુખ માટે, આત્મિક સુખ માટે પ્રથમ એ બાજુ એનો પુરુષાર્થને પ્રયત્ન થાય ત્યારે કર્મનું જોર ચાલતું નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધે જોર નથી ચાલતો. એમ આમ તો જોર ચાલવાનો પ્રશ્ન નથી કે કરતા કર્મ, પણ એ તો પણ આવું બને છે કે અનંતકાળથી સંસારમાં પરિભ્રમણથી દુઃખી થતા જીવને, કોઈ પણ જીવને જ્યારે પોતાના આત્મહિતનો વિચાર આવે કે આ સંસાર કેવળ દુઃખમય છે, શું શું લાગે છે એને? કે આ સંસાર કેવળ દુઃખમય છે અને મારે મારું આત્મહિત કરી લેવા જેવું છે, કોઈ પણ ભોગે ગમે તેમ કરીને, એવું જયારે એને પહેલું પહેલું લાગે ત્યારે એનો દર્શન મોહ છે એનો અનુભાગ ઘટવાનું શરૂ થાય. જીવ વિવેક કરી શકે છે, આ પહેલો વિવેક કરે છે, પહેલો જ્ઞાનમાં હિત અહિતનો વિવેક કરે છે. એટલે જ્ઞાન ખુલ્લું છે, એનો કીધું કે જેટલો જ્ઞાનનો પ્રકાશ છે એ સ્વભાવનો પ્રકાશ છે, એનાથી બંધ નથી થતો. વિવેક જ્ઞાનમાં થાય છે પહેલો પહેલો, પછી પોતાનું આત્મહિત થાય અને આત્માનું અહિત ન થાય એવો જ્ઞાનનો વિવેક બળવાન બને છે. પછી શું થાય છે? જેવો દર્શન મોહનો અનુભાગ ઘટ્યો કે વિવેક બળવાન થાય છે, એટલે જ જ્ઞાન સાધન કીધું ને, એટલે તો જ્ઞાન સાધન કીધું, બીજું સાધન અહીંયા નથી, કાંઈ જ્ઞાન જ સાધન છે. એ વિવેક એનો બળવાન થાય છે. જેમ જેમ વિવેક બળવાન થાય છે તેમ તેમ દર્શન મોહનો ઘટતો જાય છે. શું? અને ભાવભાષણના કાળમાં તો દર્શન મોહ ખૂબ જ ઘટતો જાય. નહીં તો આપણે પરમાગમ સારમાં આવ્યો છે બોલતો. હા, ઉપયોગ શુભ હોય, પણ ચારિત્ર મોહમાં શુભ હોય, પણ ચારિત્ર મોહનો અહીંયા કાર્ય નથી, અહીંયા જ્ઞાનનું કાર્ય વિશેષ છે. પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધો ચારિત્રમો આપણે લઈએ છીએ, કેમ કે એ સહેજે સહેજે હોય છે. જ્યાં દર્શનમો દબાય ત્યાં ચારિત્રમો તો આપોઆપ જ મંદ થઈ જ જાય છે. પણ લોકો શું કરે છે કે દર્શનમોના દિશામાં પ્રયત્ન કરવાના બદલે ચારિત્રમોની દિશામાં પ્રયત્ન કરે છે, એક એક ક્રમ છોડીને વાત છે. શું એ સાધન નથી? જુઓ 236માં વચનામૃત છે ગુરુદેવનું કે જ્ઞાનમાં જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે. જો જ્ઞાન સાધન લીધું, શું જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવ ભાષણ વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વિવેક બળવાન થતો જાય છે, અને એ વધતા જતા જ્ઞાન સામર્થ વડે મોહ શિથિલ થતો જાય છે. કયો? દર્શન મોહ શિથિલ થતો જાય છે, એટલે એનો અનુભાગ ઘટે છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહનો સમૂહ નાશ પામે છે, અને જ્ઞાન જ્યાં સ્વરૂપ સન્મુખ થઈ ગયું, એકાકાર થયું, ત્યારે દર્શન મોહનો ઉદય છે એ ઉપશમ થઈ જાય. ઉદયમાં ન આવે પણ એ પ્રમાણે ઉદયમાં આવવા યોગ્ય હોય તે ઉપશમ થઈ જાય. ઉદયાવળીમાં આવ્યા પહેલા જ ઉપશમ આવે એને, ઉદયાવળીમાં આવે તો ઉદય થાય થાય ને થાય જ, પણ એ પહેલા પહેલા જ એને ઉપશમ આવી દે છે. એ એમાં નિમિત્ત પડે છે જીવનો જ્ઞાનનું સામર્થ્ય અથવા જીવનો જ્ઞાન બળ છે, પુરુષાર્થ સહિતનું જ્ઞાન છે જે સ્વાનુભવ રૂપ છે, એ એમાં નિમિત્ત પડે છે. એ જ વખતે સમ્યક દર્શન પ્રગટ થાય છે, એટલે મોહનો સમૂહ નાશ પામે છે. અનુદય થાય એનું નામ નાશ પામવો છે, અભાવ થવો છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી. જો ચોખ્ખું કર્યું છે કે નહીં, સાધનનો સાધનનો વિષય ચોખ્ખો કર્યો છે. શું 236માં ગુરુદેવે ચોખ્ખો કર્યો છે. ક્યાંથી લેવાનું છે? પૂજ્ય ગુરુદેવની 92મી જન્મ જયંતિના અંકમાંથી લેવાનું છે. છેલ્લા છેલ્લા આત્મધર્મનો અંક નંબર હશે. બહુ સ્પષ્ટ છે, જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ આત્મસિદ્ધિનું સાધન નથી, એ વિષય સ્પષ્ટ થાય. નહીં નહીં, એ કર્મજનિત ભાવના નથી. એટલે કઈ ચર્ચા ચાલી હતી અમારે કે આ ભાવના, આવી ભાવના થાય એવો કર્મનો ઉદય પહેલા કયો કર્મ બાંધ્યું હતું? પહેલા કોઈ એવું કર્મ બાંધ્યું હતું? કર્મ બાંધ્યું હતું તો એ વખતે ભાવ કેવો હતો? એવો ભાવ હતો ત્યારે કર્મનો ઉદય કેવો હતો? એ બધું તપાસવું પડે. તો કે નહીં, આમાં ઇતરેતર આશ્રય દોષ નથી. કર્મના આશ્રય જીવ પરિણમે એમ નથી. જ્યારે જીવને આત્મકલ્યાણ કરવું હોય ત્યારે જીવ કર્મનો આશ્રય છોડીને આત્મકલ્યાણના ભાવ કરવા લાગે છે. આ સીધી વાત છે. સમ્યક દર્શન ન થાય પણ એનો દર્શનમાં મંદ તો થાય, તીવ્ર હોય તો. તીવ્ર હોય મંદ થયા વગર રહે નહીં. નહીં, સ્વભાવ તરફ એમ તો પૂરેપૂરો કર્મનો આશ્રય નથી એમ નથી. શું જેટલો ઉદય છે એટલો આશ્રય નથી. શું જેટલો ઉદય છે એટલો કર્મનો આશ્રય કરવો પડે એવો નિયમ નથી. આપણે બીજી વાત વિચારીએ એટલે સમજાય જશે. કોઈ જીવ અત્યારે મનુષ્ય છે, બરાબર? તો એને અત્યારે મનુષ્યોચિત કર્મનો ઉદય છે? મનુષ્ય ગતિમાં કઈ તિર્યંચને હોય એવા કર્મનો ઉદય નથી, નારકીને હોય એવા કર્મનો ઉદય નથી, દેવલોકમાં હોય એવા કર્મનો ઉદય અહીંયા તો નથી. તો પછી એ જીવ મનુષ્યના ઉદયમાં મનુષ્ય પણ મનુષ્ય થાય એવા જ પરિણામ કરે તો ફરી મનુષ્ય જ થાય એમ કેમ થતું નથી? તિર્યંચમાં જાય, નારકીમાં પણ જાય અને દેવમાં પણ જાય, એનો અર્થ કે ઉદય પ્રમાણે જ પરિણામ કરવા પડે એવો કોઈ નિયમ નથી. પણ ઝૂકેલો છે એટલી વાત સાચી, પણ જેટલો કર્મનો ઉદય એટલો જ ઝૂકે, એથી વધારે પણ ઝૂકે અને એથી ઓછો પણ ઝૂકે, એના માટે એ સ્વતંત્ર છે. ઓછા વધતા પણ કરે છે, એમાં બધો ફેરફાર થઈ જાય છે. હા છે, એમાં એમાં ના નહીં ચાલો બરાબર, પણ એમાં ઓછું કરતો 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 અભાવ કરી શકે ને, ઝૂકવાનું બંધ કરી શકે ને? ઝૂકવાનું ઓછું કરે, પછી એથી ઓછું કરે, એથી ઓછું કરે અને પછી ઝૂકવાનું બંધ કરે, એમ કરી શકે કે ન કરી શકે? બસ આ એનો પ્રોસેસ છે. કોઈ જીવને દર્શનમાં મંદ થયા વિના સીધો અભાવ થાય એવું ન બને લ્યો. ઠીક, મંદ થયા વિના અભાવ ન થાય આ એનો નિયમ છે પાછો. શું એટલે વકલી દશા માનવી જ રહી. મુમુક્ષુની ભૂમિકામાં જે કાંઈ દર્શન મોહની મંદતા થાય એની એને વચલી દશા કહે છે. આ વચલી દશા માનવી જ પડે એમ, ઘણા નથી માનતા વચલી દશા. એ કાંઈ નહીં, વચલી દશા કાંઈ ન હોય. વચલી દશા કાંઈ નહીં. શું વિદ્વાનનો પ્રશ્ન પૂરી કર્યો હતો? સમ્યક દર્શન થાય છે તો મુમુક્ષુ પછી સમ્યક દર્શન તરફ આગળ વધે એ વધલી દશા કેવી હોય? તો કેવું કઈ હોતું જ નથી, કેમ કે હોય તો એ કેવી હોય એ વાત ઊભી થાય. એથી અજાણ હોય એ વાત, હું અજાણ્યો છું એમ નો કેવો જ શું કે એવું કઈ હોય જ નહીં. આના જેવું છે અત્યારે ત્યાગીઓને પૂછો તમે, શુદ્ધોપયોગ નિર્વિકલ્પ દશા કેટલામાં ગુણ સ્થાને થાય? તો સામાન્ય ત્યાગી હોય એ કે મુનિ દશામાં થાય, ને મુનિ હોય એમ કે નહીં એ તો આઠમા ગુણ સ્થાને થાય અથવા બારમા ગુણ સ્થાને થાય. કેમ કે જો થાય એમ કે તો કેવી રીતે થાય ને શું થાય ને એ બધા પ્રશ્નો, 56 પ્રશ્નો ઉભા થાય ને એનો એકનો જવાબ એની પાસે હોય નહીં. હું અજાણ્યો છું એ કેવું નથી. એ તો મોટું લાકડું છે. કર્મનો ઉદય આવે અને જીવને પરિણમવું પડે. આ દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયમાં, સંપ્રદાય ગુરુદેવ સિવાય બાદ કરીએ તો બંને સંપ્રદાયમાં કર્મનો ઉદય આવે અને જીવને પરિણમવું પડે. આ લાકડું બે જગ્યાએ છે. કર્મનો ઉદય આવે તો જીવ અધિક પણ પરિણમે, એથી ઊણો પણ પરિણમે અને બરાબર પણ પરિણમે. ત્રણ પ્રકાર એના છે, પરિણમવાના પ્રકાર ત્રણ છે. સમ્યક દર્શનના કારણનો નિષેધ થાય તો સમ્યક દર્શનનો પણ કાર્યનો પણ નિષેધ થાય જ. બરાબર છે, લોજિક તો બરાબર છે. આત્મામાં અનંત સામર્થ્ય છે, નમાલો તો નથી પણ અનંત સામર્થ્ય ધરાવતો પદાર્થ છે એમ વાત છે. ખરેખર તો એ સામર્થ્યને પોતે સંભાળે, એ સામર્થ્યને સંભાળે તો એની નિર્બળતા ચાલી જાય, ચોક્કસ વાત છે. હું શત્રુની સેનાને નાશ કરી નાખ્યા, અનંત આત્મા એ કરી નાખ્યા, ને તું પણ કરી શકે એવી તારામાં શક્તિ છે. આ તો બધું નીકળે છે શાસ્ત્રમાંથી. શું કહે છે કે જ્ઞાન દર્શન વીર્યથી કર્મનો બંધ થતો નથી, એ કર્મબંધના કારણરૂપ પરિણામ નથી, પણ મોહની કર્મના ઉદય વડે જીવને યથાર્થ શ્રદ્ધાન રૂપ મિથ્યાત્વ થાય છે. અહીંયા ઉદય હોય ને અહીંયા જીવના સ્વતંત્ર પરિણામ હોય, પણ એટલું ને એટલું થાય એમ નહીં તો ગ્રહિત છૂટીને કોઈને અગ્રહિત ન થાય, અગ્રહિત વાળાને ગ્રહિત ન થાય, પણ એમ છે નહીં. એ ઋષભદેવ ભગવાનના સમૂહ શરણમાં અન્ય મત હતો નહીં એ વખતે, જુગલિયાનું ક્ષેત્ર હતું, કોઈ ધર્મ સંપ્રદાય ચાલતા નહોતા. ભગવાને પહેરાવેલો જૈન ધર્મ આ કાળમાં, આ હુંડાવ સર્પિણી કાળમાં પહેલો વહેલો ચોથા કાળના પ્રારંભમાં શરૂ કર્યો આદિનાથ ભગવાને, આદિ કરી. તો એ વખતે ગ્રહિત મિથ્યા દર્શન કેમ થયું? સમોસરણમાં બેઠેલા જીવોને 363 અન્ય મત ઉત્પન્ન થયા એ ક્યાંથી થયા? ભગવાનની વાણીથી થયા કે નહીં? ઉદય તો ભગવાનની વાણી સાંભળવાનો છે, છતાં જીવ ઊંધો પડી પરિણમી શકે છે એમ. ગ્રહિત મિથ્યાત્મના કાળમાં પણ જીવ અગ્રહિતમાં પણ આવી શકે અને એથી આગળ વધીને સમ્યક દર્શનમાં પણ આવી શકે છે. એ જ ભગવાનની વાણી હતી. ગૌતમ સ્વામી આવ્યા, ગ્રહિત મિથ્યા દર્શન લઈને આવ્યા હતા. ઓલા લોકો અગ્રહિતમાં બેઠા હતા, એ ગ્રહિતમાં આવ્યા, મહાવીર સ્વામીને દાખલો લ્યો, અને ગૌતમ સ્વામી ગ્રહિત મિથ્યાત લઈને આવ્યા હતા અન્ય મતનો, અને એ કેવળ જ્ઞાન સુધી વ્યા ગયા એ જ ભાવમાં. સમ્યક દર્શન તો પાયમાં, મુનિપણું તો પાયમાં, ગણધરપદ તો પાયમાં, અને કેવળ જ્ઞાન પણ પાયમાં. મિત્રાત્મામાં નિમિત્ત થાય એ કાંઈ, એ સ્વતંત્ર થયા છે, ભગવાનની વાણીથી થયા નથી, એ સ્વતંત્ર થયા છે. કોઈ તો ઊંધો તર્ક કરે તો ભગવાનની માણી ખરી ત્યારે 363 થયા, માટે ભગવાને માણી ન કર્યો તો સારું હતું, આ તો બિચારા બચી જાત. ભાઈ ઊંધા પડે છે એ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી ઊંધા પડે છે. દેવગુરુ શાસ્ત્ર માં એવું નિમિત્તત્વ નથી કે જીવને કોઈને ઊંધા પડવાનું નિમિત્ત થાય, એવું નિમિત્તત્વ ત્યાં નથી, એ સ્વતંત્રપણે કાર્ય લઈ લેવું. હા બધું થાય, બધું થાય. એવી રીતે કર્મમાં એવું નિમિત્તત્વ નથી કે જીવને મોક્ષ માર્ગ પમાડે, પણ છતાં એ કર્મના ઉદયના કાળમાં જીવ મોક્ષ માર્ગ પામે એવા પરિણામ કરી શકે છે. એ તો સ્વતંત્ર છે, એનો અર્થ કે જીવ સવળો કે અવળો પરિણામમાં સ્વતંત્ર છે. તથા ક્રોધ માન માયા અને લોભાદી કશાય ભાવ થાય છે, જેવું મોહની કર્મના એ ચારિત્ર મોહનો લીધો, દર્શન મોહના ઉદય વડે મિથ્યાત્વ ભાવ થાય અને ચારિત્ર મોહના ઉદય વડે ક્રોધ માન માયા અને લોભાદી કશાય ભાવ થાય છે. તે જોકે જીવના અસ્તિત્વમય છે અને એવા પરિણામ પણ જીવના હયાતીમાં છે. શું જીવ કરે છે ને જીવના પરિણામ છે, જીવથી જુદા નથી, જીવ જ તેનો કર્તા છે. આમ પેલા સ્થાપે છે પછી અકર્તા સ્થાપવાનું પ્રકરણ જુદું છે, પણ પેલા કર્તા સ્થાપ્યો હોય અને અકર્તા સ્થાપવાની વાત છે, પહેલેથી ઉડાડવાની વાત નથી. જીવ જ તેનો કર્તા છે અને જીવના પરિણામમાં પરિણામન રૂપ જ એ કાર્ય થાય છે, તો પણ એનું એવું મોહ કર્મના નિમિત્તથી જ છે. અને એવું પરિણામન જે છે એનું એવું પરિણામન હોવું તે મોહ કર્મના નિમિત્તથી જ છે, પણ કર્મ નિમિત્ત દૂર થતાં તેનો અભાવ જ થાય અને જેવો એ ઉપશમ થાય તો એનો અભાવ થઈ જાય છે. માટે એ જીવનો નિજ સ્વભાવ નથી, એવું જે મિથ્યાત્વ અને કષાય છે એ જીવનું સ્વરૂપ નથી, સ્વભાવ નથી, પણ ઔપાધિક ભાવ છે, કર્મના ઉદયના આશ્રય થયેલો ઔપાધિક ભાવ છે. તથા એ ભાવો વડે નવીન બંધ થાય છે અને એ ઉપાધિ ભાવ વડે નવીન બંધ થાય છે. માટે મોહના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવો બંધના કારણરૂપ છે. શું સિદ્ધ કર્યું? જ્ઞાન દર્શન બંધનું કારણ નથી, પણ ઉપાધિક ભાવ બંધનું કારણ છે. આ વૈરાગ ઉપશમ શું કરવા બોધે છે? ઉદાસીનતા શું કરવા ઉપદેશ આપ્યો? કે ઉપાધિ ઓછી કરવાની વાત છે. એની અંદર જેટલી ઉપાધિ ઓછી કરે ભાવમાં, એટલો એ કર્મનો આશ્રય એને છૂટે અને એટલો એ સ્વરૂપ સન્મુખ થવા માટે અથવા પોતાના વેદનને આવિર્ભાવ કરવા માટે એને બળ મળે. કયો ઉપયોગ સ્વરૂપ સન્મુખ થાય કે ઉપાધિમાં ન પકડાયો હોય તો એ સ્વરૂપ સન્મુખ થાય? ઉપાધિમાં પકડાયેલો રહી અને સ્વરૂપ સન્મુખ થાય એવું કઈ બને નહીં. જ્ઞાન અને વીર્ય બે છે, બે નો ક્ષોપક્ષમ છે. જ્ઞાન નો પણ ક્ષોપક્ષમ છે અને વીર્ય નો પણ ક્ષોપક્ષમ છે, બે છે. પુરુષાર્થ પણ છે. અઘાતી કર્મના ઉદયથી બાહ્ય સામગ્રી મળી આવે છે, કારણ કે એને કાંઈ જ્ઞાન દર્શન અરે સંબંધ નથી. અઘાતી કર્મના ઉદયને જ્ઞાન દર્શન વીર્ય સાથે સંબંધ નથી, એનાથી તો બાહ્ય સામગ્રી મળે છે. એટલે અંદરમાં ઉદય હોય, બહારમાં નિમિત્ત નૈમિતિક સંબંધે બહારની સામગ્રીનો સંયોગ વિયોગ થાય. તેમાં શરીરાદિક તો જીવના પ્રદેશોથી એક ક્ષેત્રાવગાહી થઈ એક બંધન રૂપ જ હોય છે. હવે બાહ્ય સામગ્રીમાં શરીર પણ છે અને બીજા સંયોગો પણ છે. શરીર પણ સંયોગ છે કે જે જીવના પ્રદેશો સાથે એક ક્ષેત્રાવગા થઈને બંધાયેલા પરમાણુ છે. તથા ધન કુટુંબાદિક આત્માથી ભિન્ન રૂપ છે, બીજી સામગ્રી એવી છે કે જે જીવના પ્રદેશો સાથે એક બંધાન રૂપ નથી. ઘર છે, કુટુંબ છે, પૈસા છે, સ્થિતિ એ બધા બંધના કારણ નથી. શરીર પણ બંધનું કારણ નથી, કુટુંબ બૈરા છોકરા પણ બંધનું કારણ નથી, દુકાન ધંધો પણ બંધનું કારણ નથી એમ કે છે. ઠીક, મજાનું થઈ ગયું. એ બંધના કારણ નથી, પણ તારા મોહથી તું એની સાથે જોડાથી બંધનું કારણ છે એમ કેવું છે. મોહ ભાવ થવો તે બંધનું કારણ છે, એ મોહ ભાવમાં એ નિમિત્ત પડે છે. શું ખરેખર તો એ ઘાતી કર્મ છે, એ બંધ નું કારણ છે, અઘાતી બંધ નું કારણ નથી. જો અઘાતી બંધ નું કારણ હોય ને તો અરિહંત ભગવાન ને તીર્થંકર ભગવાન ને ઘણો બંધ થઈ જાય. કેમ કે સમવસરણ ની જેટલી લક્ષ્મી ક્યાંય નથી, એટલો વૈભવ જગત માં ક્યાંય નથી. જેટલો ભગવાન ના સમવસરણ માં વૈભવ છે, એટલો વૈભવ ક્યાંય નથી. ઘાતી કર્મ નો ઉદય બંધ નું કારણ છે જ નહીં. આમ છે, આ લોકો ત્યાગ કરે છે ને, કુટુંબ છોડી દો, ધંધો છોડી દો, આ એ બંધ નું કારણ નથી. તારો એના પ્રત્યે મોહ છે, એ બંધ નું કારણ છે. પહેલા મોહ ને મટાડ, પછી આપોઆપ છૂટશે. એને રાખવાની વાત નથી આમાં, પણ મોહ ને મટાડવાની વાત છે. રસ્તો સીધો પકડ, ઊંધો રસ્તો પકડે છે. પહેલા એને છોડી દઉં, પહેલા એને છોડી દઉં, પહેલા એ ત્યાગી દઉં, મોહ એમને હાજો રાખે, પછી હું દશા થાય કે એમાંથી એને મોહ અંદર થી છૂટ્યો હોય નહીં, બહાર નો ત્યાગ કરે, એને મૂંઝવણ થયા વિના રે, પછી અંદર માં મૂંઝાય. કેમ કે પરિણામ તો થવાના જ, અને બહાર માં ત્યાગ કરીને બેઠા હોય પછી તો કઈ, જાહેર માં ત્યાગ લીધો હોય એને તો કઈ અંગીકાર કરી શકાય નહી. માટે મોહ ના ઉદય થી ઉત્પન્ન થયેલા ભાવો જ બંધ ના કારણ રૂપ છે. અઘાતી કર્મ ના ઉદય થી બાહ્ય સામગ્રી મળી આવે છે, એમાં શરીર અને કુટુંબ આદિ ભિન્ન અને અભિન્ન ક્ષેત્ર થી એ બધા સંયોગો છે, પણ એ બધા બંધના કોઈ કારણ નથી. કારણ કે પરદ્રવ્ય કઈ બંધનું કારણ હોય નહીં, પણ તેમાં આત્માના મમત્વાદી રૂપ મિથ્યાત્વાદી ભાવ થાય છે, તે જ બંધના કારણ રૂપ. બહુ ચોખ્ખું કર્યું છે. આ શરીર બંધ નું કારણ નથી, પણ શરીર મારું છે એવો ભાવ બંધ નું કારણ છે, એ મિથ્યા છે એમ કેવું છે. શરીરની સાતા બંધ નું કારણ નથી, શરીરની અસાતા બંધ નું કારણ નથી. કેમ કે બે માંથી એક અવસ્થા તો રહેવાની છે, ત્રીજી અવસ્થા નથી. વેદની ત્રીજી અવસ્થા નથી, વેદની બે જ અવસ્થા છે, ત્યાં સાતા ને અસાતા, પણ બે ઘાતી છે. નથી સાતા બંધ નું કારણ, નથી અસાતા બંધ નું કારણ, પણ અસાતામાં મને અસાતા થઈ, આ બંધ નું કારણ છે, બંધ નું કારણ છે. કેમ કે દુઃખ નું કારણ છે એમ કયો. હા, જવું ન પડે, નથી મુનિઓ નથી જતા, જાય છે. મુનિઓ જાતા તો નથી, પણ મુનિ પાસે કોઈ વૈદ્ય ડાક્ટર આવે તો એને કે તું વિયો જા ભાઈ, તારું કામ અહીંયા નથી. આવે છે દાખલો, સનતકુમાર ચક્રવર્તી. હા, આ વખતના 12 ચક્રવર્તી માંથી એક સનતકુમાર ચક્રવર્તી થયા કે નહીં, કે છે કે ભરતકોટ થયો તો ધન્વંતરી વૈદ આવ્યા, મહારાજ તમારો રોગ મટાડી દે. તો કે તું વિયોજા, મારે તો લબ્ધિ છે કે હું તો થૂક ચોપડું તો મારો રોગ મટી જાય એવું છે કે. હા, પણ અમે ભવરોગ મટાડવા નીકળ્યા છીએ, શરીરનો રોગ મટાડવા નીકળ્યા નથી. તું વિયોજા ભાઈ સાહેબ, તારું કામ નથી.
તમારી પાસે
જન્મ ભવરોગ મટાડવાનો ઔષધ તો તમારી પાસે, એ અમારી પાસે નથી. એટલે એ બંધના કારણ છે, એ જીવના મિથ્યાત્વાદી પરિણામ છે. કર્મનો ઉદય બંધ કરાવે છે એમ લેવું નહીં. હવે યોગ અને તેનાથી થવા વાળા પ્રકૃતિ અને પ્રદેશ બંધ. હવે બંધના ચાર મુદ્દા લીધા છે, ચાર પડખા લીધા છે. શું? પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. આ જૈન દર્શન સિવાય એક કર્મના ચાર ભાગલા કરવાની વાત બીજે ક્યાંય નથી. શું? કર્મનું વિજ્ઞાન તો નથી, પણ કર્મના પણ પાછા ચાર, એક કર્મના ચાર ભેદ. કર્મ એક બંધાય નાના વર્ણે, તો એમાં ચાર પડખા વિચાર્યા છે. આ કેટલું સૂક્ષ્મ વિજ્ઞાન લીધું છે. કાલે વાત થઈ હતી કે કર્મના વિજ્ઞાનથી અન્ય મતિઓને શાંત થઈ જવું પડે છે, કે આ વાત આપણે આપણી સમજણમાં ક્યાંય નથી. અને ન્યાય થી ને લોજિક થી પાછી એમ માનવું પડે. શું? એવી વાત છે. યોગ અને તેનાથી થવા વાળા, યોગ થી પ્રકૃતિ અને પ્રદેશ બંધ થાય છે. શું? પ્રકૃતિ ને પ્રદેશ બંધ થવાનું કારણ યોગ છે. શું? વિશેષમાં એમ જાણવું કે નામ કર્મના ઉદયથી શરીર, વચન અથવા મન ઉપજે છે. મન, વચન ને કાયા એ નામકર્મના ઉદયથી ઉપજે છે. અઘાતીની જે પ્રકૃતિ છે ને, એમાં નામકર્મના ઉદયથી શરીર, મન અને અથવા વચન, મન પણ ઉપજે છે. કોઈને મન હોય, કોઈને મન ન હોય, તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશનું ચંચળપણું થાય છે. હવે ક્યાં છે કે નામકર્મના ઉદયમાં અથવા એના ફળમાં અહીંયા નોકર્મની અંદર મન, વચન, કાયા મળે છે, અને એના નિમિત્તે આત્મપ્રદેશોનું કંપન થાય છે. એના નિમિત્તે મન ચાલે, મન ચાલે, વચન ચાલે અને કાયા હાલે. એ ત્રણેય પરમાણુ હાલે, એની સાથે એક બંધાનરૂપ હોવાથી જીવના પ્રદેશોની અંદર પણ હલનચલન થાય છે, કંપન થાય છે. એને યોગનું પરિણમન કહેવામાં આવે છે. યોગ એટલે જોડાણથી થયેલું પરિણમન, મન, વચન, કાયાના યોગથી ને યોગના જોડાણથી થયેલું પરિણમન એ પ્રકૃતિ અને પ્રદેશનું કારણ પડે છે. પ્રકૃતિ એટલે શું? આઠ પ્રકાર, જ્ઞાનાવરણી, દર્શનાવરણી એ વગેરે આઠ પ્રકાર. અને પ્રદેશ એટલે પરમાણુનો જથ્થો, કેટલી સંખ્યામાં પરમાણુ બંધાય એને એના પ્રદેશો કહેવામાં આવે છે. એ શાસ્ત્ર પરિભાષા છે, સંખ્યા છે એ લૌકિક પરિભાષા છે. બે સ્વતંત્ર, પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે એક હલે ત્યારે બીજું હલ્યા વિના શરીર નહીં. આપણે ઘરેથી અહીંયા આવ્યા તો શરીર પણ સાથે આવ્યું, કેમ કે એક બંધાન રૂપ છે. આત્મા અહીંયા આવ્યો ને શરીર ત્યાં રહી ગયું ન રહે, એમ એવી રીતે. તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મપ્રદેશોનું ચંચળપણું થાય છે. તે વડે આત્માને પૂદગળ વર્ગણાઓથી એક બંધાનરૂપ હોવાની શક્તિ થાય છે. અને એ ચંચળ વડે પાછા એ જે પૂદગળ કર્મની વર્ગણાઓ છે વળી પાછી બંધાય છે. જે સંયોગમાં બાજુમાં હોય છે પાછી બંધાય છે, તેને યોગ કહે છે. અને એ શક્તિને યોગ કહેવામાં આવે છે. તેના નિમિત્તથી સમયે સમયે કર્મરૂપ હોવા યોગ્ય અનંત પરમાણુઓનું ગ્રહણ થાય છે. એ સંખ્યા, કેટલી સંખ્યામાં ગ્રહણ થાય? દર સમયે અનંત પરમાણુઓનું ગ્રહણ થાય, એને પ્રદેશ બંધ કહેવામાં આવે છે. એ યોગના કારણે થાય છે. ત્યાં અલ્પ યોગ હોય તો થોડા પરમાણુઓનો, તથા ઘણો યોગ હોય તો ઘણા પરમાણુનું ગ્રહણ થાય છે. આ ઓછા વત્તા થવાનું કારણ શું? કેમ કે કોઈ એમ કહે ને કે ભાઈ બહુ અત્યારે મનની ગતિ વધી ગઈ છે, બહુ ચંચળ પરિણામ થાય છે, તો ત્યાં બંધન પણ ઘણા પરમાણુનું થાય. શાંતિ ધ્યાનમાં કેમ શાંત રાખે છે? મન વચન કાયાના યોગો શાંત રાખવામાં આવે છે કે ત્યાં પરમાણુનો ઓછો જથ્થો આવે, એ કારણ છે. એક સમયમાં ગ્રહણ થયેલા પુદ્ગળ પરમાણુઓ જ્ઞાનાવરણાદી મૂળ પ્રકૃતિ અથવા તેની ઉત્તર પ્રકૃતિઓમાં સિદ્ધાંતમાં, એટલે કર્મના સિદ્ધાંતમાં, કર્ણાનુયોગના સિદ્ધાંતમાં કયા પ્રમાણે સ્વયં વહેંચાઈ જાય છે. એક સમયમાં જે પુદ્ગળ પરમાણુઓ ગ્રહણ થયા આવ્યા, એ કાં તો જ્ઞાનાવરણાદી મૂળ પ્રકૃતિમાં અથવા એની પેટા પ્રકૃતિ અસંખ્ય છે, એમાં જે કર્ણાનુયોગના સિદ્ધાંતમાં કયા પ્રમાણે સ્વયં વહેંચાઈ જાય છે એને ખબર નથી. જીવને ખબર નથી, પરમાણુને ખબર નથી, પોતાની યોગ્યતા પ્રમાણે એની વહેંચણી થઈ જાય છે. કોઈ જ્ઞાનાવરણીમાં, કોઈ દર્શનાવરણીમાં, કોઈ ઘાતીમાં, કોઈ અઘાતીમાં, એવી રીતે. હા થઈ જાય ને, તો સીધી જ વાત છે. જેટલો જીવ ઉદાસ થાય, જેટલો એને વૈરાગ આવે, જેટલો મોહ ઘટે, જેટલી ચંચળતા ઘટે, જેટલી પ્રવૃત્તિ ઘટે, એટલો કર્મનો આશ્રવ સંખ્યામાં ઘટે. પહેલાં તો સંખ્યામાં ઘટે, પછી અનુભાગમાં ઘટે, બસ પછી કાંઈ વાંધો નથી, ઘટાડતો જાય એમ કે એ સ્વયં થાય છે. શું શબ્દ વાપર્યો છે? સ્વયં વહેંચાઈ જાય છે, એનો કરતા હરતા બીજો કોઈ નથી. અને તે વહેંચણી અનુસાર તે પરમાણુઓ તે પ્રકૃતિઓ પોતે જ પરિણમી જાય છે, અને એ પ્રકૃતિ સ્વયં પરિણમી જાય છે, કોઈ એને પરિણામ આવતો નથી. પછી નિમિત્ત થી કહેવાય કે જીવે કર્મ બાંધ્યા, બાકી એ સ્વયં પરિણમે છે. હવે તો ચર્ચા.